जगति मंगलम मंगलम साधव सर्वे जैन धर्मोस्तु मंगलम मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम अज्ञानतिमिरांधानां ज्ञानांजनशलाकया चक्षुर्न्मीलितं येन तस्मै श्री गुरवे नमः महादेव्या कोक्षिरत्नं शब्दजितरवात्मजं राजचंद्रमहं वंदे तत्वलोचनदायकं प्रभुतत्वलोचनदायकम्
श्रीमद् राजचंद्र वचनामृत आंक 264 सद्गुरु भक्ति रहस्यना 20 दोहरानो अपनो स्वाध्याय चालू छे। એના આજે છેલ્લા 3 દોહરા બાકી છે, તે આપણે વિચાર કરવા પ્રયત્ન કરીશું।
પ્રભુ પ્રભુ લય લાગી નહીં પડ્યો ન સદ ગુરુ પાય દેઠા नहीं निज दोष तो तरिए कौन उपाय।
गया दोहरा नी अंदर एक बात आवी थी, सत साधन समझियो नहीं त्या बंधन शो जाए। जीव साधन अनेक करे छे, पण ज्यां सुधी साचू साधन समझ्यो नथी त्यां सुधी ते साधन थी बंधन टळतु नथी। आ साचू साधन शुं? साचू साधन जीवने केवी रीते प्राप्त थाय एनी वात अहींया मूकी छे। ज्ञानीओ कोई पण वात मूके ए वात साथे एनो उकेल એ સાધકને કેવી રીતે ઉપલબ્ધ થાય, એ કેવી રીતે પ્રાપ્ત થાય, આ બધી જ વિચારણા સાથોસાથ આપે છે। સત્સાધન આત્માનો ઉપયોગ રહે, જીવને સંવરમાં જોડે તે સાધન સત, આશ્રવમાં જોડે તે અસત। આવું સાધન કેવી રીતે પ્રાપ્ત થાય? સાધન તો બધા જ છે, સાધનમાં શું વિવેક કરવા જવું? આપણે તો લૌકિક દ્રષ્ટિથી જોઈએ કે ભાઈ ના બરોબર છે, આ સાધન સારું કહેવાય, પરમાર્થનું કહેવાય, ને આ સાધન લૌકિકનું કહેવાય। પણ જ્ઞાનીઓ એની અંદર રહસ્યની ચાવીઓ મૂકે છે। એ ચાવીમાં એક કહે છે, એક તો પ્રભુ પ્રભુ લય લાગી નહીં પડ્યો ન સદગુરુ પાય। પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પોતાને પોતાના પ્રભુતાનું સ્મરણ કરવું છે, પોતાની અંદર રહેલા પ્રભુને પ્રાપ્ત કરવો છે. એ પ્રભુને પ્રાપ્ત કરવા માટે જીવનમાં લય લાગવી જોઈએ. અહીંયા એક શબ્દ પ્રયોગ પરમ કૃપાળુ દેવના શબ્દમાં છે, પ્રભુ પ્રભુ રઢ લાગી નહીં. રઢ એક રટણ, અખંડ, શાશ્વત. નાના છોકરાને બાળકને જેમ એક વાત મગજમાં જઈ પછી એ છોડે નહીં, એ વસ્તુ પ્રાપ્ત ન થાય. બીજી હજાર વસ્તુ આપવામાં આવે પણ ગમે ત્યારે એ વાત પાછી ઉદ્ભવિત થાયને થાય છે. આપણને એમ થાય કે બાકીનું બધું કર્યું નકામું, આમ લીધેલી મૂળ વાત તો મુકતો જ નથી. એમ જીવને જ્યારે જિજ્ઞાસુ બને છે, એ જિજ્ઞાસુ જીવની અંદર પોતાના આત્માને પ્રાપ્ત કરવા માટેની જે લય લાગે છે, જે રઢ લાગે છે. લય એટલે કે એ પ્રકારના ગમે તે પ્રકારનો, આ લય શબ્દ છે, એક આખી પ્રકારની રિધમ છે, તાલ છે જીવનનો, એક જીવનનો સંવાદ છે. એક વાર એ ઊભો થાય, સંગીતમાં ભજનમાં આવી લય હોય છે કે એ લય શરૂ કરે પછી ભજનો ગમે તેટલા બદલાય, કૃતિઓ ગમે તેટલી બદલાય, ગાનારા બદલાય, સાંભળનારા બદલાય, લય એને એરીએ. એમ જીવનની અંદર પરમાત્માને, પોતાના આત્માને, પરમાત્મા સ્વરૂપ જે આત્મા છે એને પ્રાપ્ત કરવા માટે પ્રભુ પ્રભુ લય લાગી નહીં. પરમ કૃપાળુ દેવે આ જ વાત આત્મસિદ્ધિમાં કહ્યું, કામ એક આત્માર્થનો બીજો નહીં મન રોગ. એને તો એક જ કામ છે, પોતાના આત્માર્થને પ્રાપ્ત કરવો. આ સિવાય બીજો મનમાં કઈ રોગ નથી, બસ બીજું કઈ નહીં. મને તો જો આપવું હોય તો આ એક જ આપો, પ્રાપ્ત કરવાનું છે તો આ એક જ પ્રાપ્ત કરવાનું છે. આ સિવાય કોઈ વિકલ્પ નથી. સંસારના કોઈ પદાર્થ, સંસારની કોઈ ચીજ, સંસારની કોઈ વસ્તુ, એના પ્રત્યેની કોઈ મોહબુદ્ધિ, કોઈ આસક્તિ, કોઈ રાગ છે નહીં. પ્રાપ્તવ્ય હોય તો એક જ છે, ગંતવ્ય હોય તો એક જ છે, પોતાને પોતાનો આત્મબોધ થવો. તે આ મનુષ્ય પર્યાયની અંદર જો આત્મબોધ ન થયો તો ચૂકી જવાશે, આવેલો અવસર હાથમાંથી છટકી જશે. બાકીનું બધું તો ઘણું થશે. ભોગ ઉપભોગના અનેક ભાવ છે, અનેક પ્રકારની ગતિ છે. એ ગતિના ભાવની અંદર ભોગ અને ઉપભોગની અનુકૂળતાઓ મળે છે, પણ આત્મદર્શન માટેની અનુકૂળતા તો મનુષ્ય સિવાય ઉપલબ્ધ થતી નથી. એટલે પ્રભુ પ્રભુ લય લાગી નહીં, આવા જીવનની અંદર સર્વપ્રથમ જિજ્ઞાસા જાગી જવી જોઈએ. આ જિજ્ઞાસા જ્યાં સુધી જાગી નથી, અને આ જિજ્ઞાસા એક તાલાવેલીના રૂપમાં, એક ઝૂરણાના રૂપમાં, એક ઝંખનાના રૂપની અંદર જાગવી જોઈએ. કૃપાળુ દેવી જેમ આગળના પત્રમાં કહ્યું કે જીવને માર્ગ કેમ મળ્યો નથી, એની ઝૂરણા જાગ્યા વિના, આ ઝૂરણા જાગવી જોઈએ. ઝૂરણા જાગે તો કહે કે માથા પછાડીને પણ માર્ગ મેળવે, આવી ઝૂરણા જીવનમાં જાગે એને કહે છે આ સત સાધન પ્રાપ્ત કરવું છે. એને તો એને પહેલા આ જિજ્ઞાસા લઈ જગાડવી જોઈએ. આત્મદર્શન પ્રાપ્ત કરવા માટેના ઉપાયમાં પરમ કૃપાળુ દેવે આત્મસિદ્ધિની 108મી ગાથામાં કહ્યું કે કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ અંતરદયા તે કહીએ જિજ્ઞાસ. તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ. આ જીવને એક ભૂમિકામાં પહોંચાડ્યો, જિજ્ઞાસુની ભૂમિકામાં. તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ તો પામે સંકિતને વર્તે અંતર શોધ. પેલા એને જિજ્ઞાસા હોય અને પછી બોધની પ્રાપ્તિ થાય તો એ બોધનું પરિણમન થાય. જિજ્ઞાસા વિનાનો બોધ શું કામનો? જિજ્ઞાસા નથી. સરસ મજાનું કોઈ પુસ્તક આપી ગયો, સરસ ભાઈ આમાં બહુ ઊંડી વાત, ઘણી સમજ પડે એવી વાત છે, ઘણું સુખનો માર્ગ છે, શાંતિનો માર્ગ છે, આને જિજ્ઞાસા નથી. એના ઘરે પુસ્તક ક્યાં જાય? અભયરાય ઉપર ચડાવી દે અને કોક આવે ત્યારે ભટકાડી દે. પછી 25 વર્ષે ખબર પડે માર્ગને પ્રાપ્ત કરવા માટે. આની અંદર સરસ વાત છે, સારું મારી પાસે આવ્યું તો ખરું, પણ મેં તો જિજ્ઞાસાનો અભાવ. તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ તો પામે સંકિતને. આ જિજ્ઞાસા, આ જિજ્ઞાસા આવી ઉત્કૃષ્ટ કક્ષાની જિજ્ઞાસા, પ્રભુ પ્રભુ લય લાગી નહીં, અને માર્ગને પ્રાપ્ત કરવા માટે થાય સદગુરુ બોધ તો પડ્યો ન સદગુરુ પાય. ગુરુ પ્રભુ મેળવવા ગુરુ ભગવાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન. સદગુરુ વિના આવો પોતાનો આત્મા પરમાત્મા સ્વરૂપ એનું ઓળખાણ થતું નથી, એની પ્રાપ્તિ થતી નથી સદગુરુ વિના. અને સદગુરુને એની કૃપા વિના આત્મદર્શન થતું નથી. સદગુરુની કૃપા વિના નિજ સ્વરૂપ જીન સ્વરૂપમાં પણ પલટાતું નથી. સમજીએ જીન સ્વરૂપ, પણ સદગુરુના ઉપદેશ વણ સમજાય ન જીન રૂપ. જીનેશ્વરનું શુદ્ધ આત્માનું શુદ્ધ ચેતનાનું પોતાનું અંતકર અંતરમાં રહેલું જે શુદ્ધ સ્વરૂપ છે એ સદગુરુની કૃપા વિના સમજાતું નથી. અને ત્યાં સુધી સમજવાનો પ્રયત્ન કરવામાં આવે છે તો કોઈને કોઈ પ્રકારની ભ્રાંતિ છે, કલ્પના છે, જલ્પના છે, માન્યતા છે, અભિપ્રાય છે, આગ્રહ છે, અભિનિવેશ છે, કંઈ ને કંઈ ભેળસેળ છે. નિર્ભેળ સત્ય જો પામવું હશે તો સદગુરુના ચક્ષુ વિના આ શાસ્ત્રમાંથી આ મર્મને ઉકેલી શકાય એવી કોઈ વ્યવસ્થા નથી. સદગુરુ પડ્યો ને સદગુરુ પાય, અને સદગુરુની જેને કૃપા જોઈએ છે, કોઈનો અનુગ્રહ જોઈએ છે, તો જ્યાં સુધી એના પ્રત્યે વિનયાન્વિત ન થાય, વિનય ન આવે સદગુરુ પ્રત્યેનો, ત્યાં સુધી એને સદગુરુની કૃપા થાય નહીં. સદગુરુની કૃપાથી એને આ તત્વની પ્રાપ્તિ થવાની છે, પણ સદગુરુની કૃપા એને સદગુરુ પ્રત્યેની ભક્તિ, સદગુરુ પ્રત્યેનો વિનય, સદગુરુ પ્રત્યેનું બહુમાન જોઈએ. સામાન્ય ભાઈબંધ મેળા એમ ભાઈબંધ છે સદગુરુ નથી. એક તત્વને પ્રાપ્ત કરેલો એક જાગૃત ચેતના છે, એવી સમજણ યુક્ત છે કે જે આપણને પણ આપણી ના સમજણ દૂર કરી શકે એમ છે. આ જબરજસ્ત આ એની પાસેની શક્તિ છે. જીવની ભ્રાંતિને તોડે જેવી તેવી વાત છે. જગતમાં બધું થઈ જાય પણ કોઈનો અભિપ્રાય બદલાવી ન શકાયો. સૌથી અઘરામાં અઘરું જો કામ હોય, અઘરામાં અઘરું કોઈનો અભિપ્રાય બદલવો, એ તારી વાત 100% સાચી પર મારું ઊંઘું ખસે, મારી ખીલી કહે નહીં, એવો અભિપ્રાયની આવી મિથ્યા જડ અંદર છે, આપણને ખ્યાલ નથી આવતો. ગમે તેટલી વાત કરીને પછી આપણે સારા સારા શબ્દોમાં શું કે હા એ તો બધે આવું જ કીધું છે. અરે બેવકૂફ, બધે આવું કીધું છે એમ કહીને વાતને સામાન્ય કર્મા, આની અસામાન્યતા તરફ લક્ષ ન જતો, કારણ કે ઓલું અહમ છે એ સ્વીકાર કરવા દેતું નથી. ઓલી પકડ છે જે આગ્રહની, એ સત્ય વાતની, સત્ય એમાંથી પકડાતું નથી, એટલે એને સામાન્ય કરી નાખવા, ડાયલ્યુટ કરી નાખે છે. શું કહે છે, હા એ તો અમે સાંભળતા, એ આ હતું, એ આ સાંભળ, હું આ જ કહેતો હતો, લ્યો એમાંથી પાછો ડાયો અહીં સુધી આવ્યો કે હું, એટલે તું આમ કહેતો હતો, નથી તું પામ્યો, નથી તારાથી કોઈ પામ્યું, અને પાછો તું જ્યારે વાત કરીએ છીએ ત્યારે શું કે, હું આમ જ કહેતો હતો. હવે ક્યાં પરમહંસ જેવા જ્ઞાનીઓની વાત, અને ક્યાં આની, ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગો તેલી. એની જેમ જીવનો અહમ તો એટલો બધો હોય કે હા મારું કહેવાનું પણ આમ જ હતું, એમ કૃપાળુ દેવ કહેતા હતા એ જ તું કહેતો હતો, ગજબ છે. મહાવીર કહેતા હતા એ જ હું કહું છું, બહુ સારું. જીવનો અહમ, કોઈનો અભિપ્રાય બદલવો બહુ આકરો છે, બહુ આકરો છે. સદગુરુના પ્રત્યે વિનય આવ્યા વિના, ભક્તિ આવ્યા વિના. કૃપાળુ દેવે કહ્યું ભક્તિનું રહસ્ય બતાવ્યું કે ભક્તિ શું કામ, ભક્તિથી સ્વચ્છંદ ટળે અને જીવ સીધે માર્ગે ચાલ્યો જાય. આપણો સ્વચ્છંદ જો ટાળવો હોય, આપણો અભિનિવેશ, આપણી પકડ, આપણી આગ્રહ, આપણી મિથ્યા માન્યતા, આપણા પૂર્વગ્રહ, આ બધા જો ટાળવા હોય તો એનો એક જ ઉપાય છે ભક્તિ. સત્પુરુષ પ્રત્યેની ભક્તિથી જીવના આવા બધા જે અજ્ઞાન જનિત જાળાઓ છે એ જાળાઓ દૂર થઈ જાય છે. પડ્યો ને સદગુરુ પાય, અરે ભાઈ તું કોઈ એવા સતને પામેલા પુરુષના ચરણમાં પેલા અર્પિત થઈ જા અને કહી દે કે હું કશું જાણતો નથી. કૃપાળુ દેવી જેમ આગળના પત્રમાં આપણે આવ્યું, સત પ્રાપ્ત કરવાની જેની જિજ્ઞાસા છે એને સર્વપ્રથમ હું કશું જ જાણતો નથી એવો દ્રઢ નિશ્ચય કરીને જ્ઞાનીના શરણે જવું. 211 પહેલી ભૂમિકા, હું કશું જાણતો નથી એવો દ્રઢ નિશ્ચય કરવાનો, અને પછી કેના શરણે જવું, જ્ઞાને. પડ્યો ને સદગુરુ પાય, જેણે જેણે જગતની અંદર સતને પ્રાપ્ત કર્યું છે એવા તમામ જીવો આ જ પ્રકારે સર્વપ્રથમ પોતાની જાતનું અભિમાનનું વિલીનીકરણ કરીને સર્વભાવે અર્પણ થઈને જ્ઞાનીના શરણે ગયા છે એ જ જ્ઞાન પામ્યા છે. કૃપાળુ દેવે 194 પત્રમાં કહ્યું, સુધર્મા સ્વામીએ જંબુ સ્વામીને કહ્યું કે જગત આખાનું દર્શન જેણે કર્યું છે એવા મહાવીરે અમને આમ કહ્યું કે ગુરુની આજ્ઞાએ વર્તતા એવા અનંતા લોકો જ્ઞાન પામીને મોક્ષે ગયા. આ જ માર્ગ છે આખો. શુકદેવજીએ પરીક્ષિત રાજાને એ જ કહ્યું. વાત તો એક જ રહી છે, સત્યનો માર્ગ જુદો પડે ખરો. કૃપાળુ દેવે એમાં આ જ વાત મૂકી અને બધા જ આગમોની અંદર પહેલી વાત એ જ કરી છે કે કોઈ એક એવા આવા પ્રાપ્ત પુરુષની આજ્ઞાનું પાલન. પણ આજ્ઞાનું પાલન ક્યારે થાય, જો એના પ્રત્યે ભક્તિ, જેના પ્રત્યે ભક્તિ ન હોય એની આજ્ઞાનું પાલન કેવી રીતે થાય, એના હુકમનું પાલન થાય. આપણને પોલીસ પ્રત્યે ભક્તિ છે, પણ પોલીસના હુકમનું પાલન જખ મારીને કરીએ છીએ, જાઓ ક્યાં. પોલીસના હુકમનું પાલન કરનાર એક, જેને કહે કે હાવ મામૂલી હવાલદાર કીએ તો અટકી જાય, એની ગાડી અટકી જાય, એનું વાહન અટકી જાય, એને રોકી જાય, સાહેબ ભૂલ થઈ ગઈ. અને જ્ઞાની, જે પરમ જ્ઞાનીઓ છે, સંસારમાંથી તારવાની વાત કરે છે, આની વાતનું આજ્ઞાનું પાલન આ જીવને નથી ગમતું, એ આકરું લાગે છે. શું દશા છે આપણી, એક 4 પૈસાનો લાભ કરાવી દઈએ એના હુકમનું પાલન કર્યા નાલાયક. પ્રલોભનમાં લાલચમાં પડેલો જીવ, એક 4 આણાનો લાભ થતો હોય તો ભાઈ બાપા કરતો જાય અને ભવસાગરને તારી દઈએ, અનંત જન્મોના દુઃખોને દૂર કરે, એના કર્મના બંધન તોડી નાખે એવી એક આજ્ઞા. જ્ઞાની કહે છે કે જ્ઞાનીની એક આજ્ઞાનું પાલન કર, તરી દઈશ. અર્પિત ભાવે, અર્પણ ભાવથી તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી દે વર્તીઓ જા, પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લે. શું જ્ઞાની અભય વચન આપે છે, જા આટલું કર. તું ઘણાના ચરણમાં પડ્યો છું, રાજકીય નેતાઓના, પોલીસ અધિકારીઓના, ટેક્સેશન અધિકારીઓના, કસ્ટમ વાળાના, કંઈકના પગ તે પકડ્યા છે, કેની ચાંપલુસી નથી કરી. છૂછા જેવો જેનો ગામમાં કોઈ ભાવ ન પૂછે એવો જયારે જાનમાં આવ્યો ને ત્યારે એને હચવો પડે. આમ એનો કોઈ ભાવ ન પૂછો, કોઈ અડધી ચા ન પાય, એ મારો દીકરો અહીંયા રોપ મારતો હોય, જાનૈયો થઈને આવે ત્યારે. આવા વેવાય ને આવા કંઈક જેની કોઈ કિંમત નથી મગતરા જેવા, એને આપણે વ્યવહારની દ્રષ્ટિએ સાચવવા પડે છે. જ્ઞાનીને ક્યારેક એવી રીતે સાચવને, જ્ઞાનીની એવી ભક્તિ કરને, જ્ઞાની પ્રત્યે એવો અર્પણ ભાવ રાખને. પડ્યો ને સદગુરુ પાય, આ સદગુરુના ચરણમાં જ્યાં સુધી પડ્યો નથી આવો ભક્તિભાવ આવ્યો નથી. અને બીજી વાત, દીઠા નહીં નિજ દોષ તો, અને પોતાના દોષનું દર્શન કરે. પોતાના દોષનું દર્શન ક્યારે થાય? દોષ તો છે જ, દર્શન થતું નથી. એવું છે કે દર્શન કરવાની મારામાં તાકાત છે પણ દોષ જ નથી, શું કરું? આવી અવળી મતી કે પછી હું બીજાના જોઉં છું એટલે મને તરત પકડાઈ લ્યો, હું તો કઈક કઈક ગમે એ કયો ને મને એ બધાના દોષો બતાવી દો. પોતાના નથી બળતા, એનું કારણ કે ઓલો સદગુરુના પાય પડ્યો નથી, સ્વછંદ ગયો નથી, આગ્રહ અભિમાન ટળ્યા નથી. અને અભિમાન ન ટળે ત્યાં સુધી બીજાના દોષ દેખાય પોતાના દેખાય, બીજાના દેખાય. દીઠા નહીં નિજ દોષ તો, પ્રભુ પોતાના દોષ દેખાય. પરમ કૃપાળુ દેવે કહ્યું કે પોતાના દોષ અપક્ષપાતપણે જોવા તે મુમુક્ષુતા ઉત્પન્ન થવાનું લક્ષણ છે. આ તે દિવસે આપણામાં મુમુક્ષુતા આવી, અત્યારથી આવી. આપણામાં મુમુક્ષુતા છે કે નહીં એના માપદંડ જ્ઞાનીઓએ આપ્યા છે. બહુ સરળ, બહુ સ્પષ્ટ, બહુ સીધા, બહુ સુગમ, ખબર પડી જાય તરત જ કે પોતાના દોષ જોતા આવડે છે. અને પાછું બીજી રીતે અપક્ષપાતપણે, પોતાના દોષ અપક્ષપાતપણે જોવા એ મુમુક્ષુતા ઉત્પન્ન થવાનું લક્ષણ છે. પત્રાંક 254. આપણે મુમુક્ષુ છીએ કે નહીં એની પણ કસોટી જ્ઞાનીઓએ આપી છે, કોઈને પૂછવા જવું પડે એમ નથી. આ દીઠા નહીં નિજ દોષ તો, તું પેલા મુમુક્ષુ થઈ જા, અપક્ષપાતપણે પોતાના દોષ જો. પણ સ્વદોષ દર્શન કરવાની દ્રષ્ટિ ત્યારે જ ઉત્પન્ન થશે કે જ્યારે તું કોઈ સદગુરુના સત્પુરુષના ચરણે ભક્તિવંત થઈને એનું બહુમાન કરીશ, એની આજ્ઞા માનીશ. જગત આખાનું શિષ્યત્વ થવાની દ્રષ્ટિ જેને વેદી નથી એ ગુરુ ન થઈ શકે. અત્યારે તો મારે દાસ, દાસ હું દાસ છું. આખા જગતના તમામ જીવો પ્રત્યેની આવી દીનતાનો ભાવ, પરમ દૈન્ય એવી આવવી જોઈએ. એ આવે તો એક જ કામ થાય કે બીજાના દોષ જોવાનું બંધ થઈ જાય અને પોતાના દોષ તરફ દ્રષ્ટિ જાય. વારંવાર જીવને પોતાની ઉણપ, પોતાની ક્ષતિ, પોતાની ખામી, પોતાની નબળાઈ, વોટ ઇઝ માય વીકનેસ, જે છે તે, જે કારણે હોય તે, આપણે એનામાં ન પડીએ. હોય ઘણા ઘણા કારણો, હોય શારીરિક કારણ, હોય કૌટુંબિક કારણ, હોય સંજોગોના કારણો, હોય સમજવાનું કે કોઈ પૂર્વકર્મના દોષ મને નડે છે, મારી ઈચ્છા ન હોવા છતાં આ નબળાઈ મારામાં જે ચાલુ રહી છે, કોઈને કોઈ દોષ નડે છે. હવે મારે દોષનું નિરાકરણ કરવું છે, મારે દોષને ટાળવા છે. દોષને ઓળખા વિના તો દોષ ટળશે નહીં ને, તો દોષને ટાળવા છે. અને સદગુરુની કૃપા વિના આ મારો દોષ દૂર થશે નહીં. દીઠા નહીં નિજ દોષ તો, તરી એ કોણ ઉપાય, તું કયા ઉપાયથી તરીશ? જ્ઞાનીએ સીધો પ્રશ્ન મૂક્યો કે સતસાધન સમજ્યો નહીં, તો સતસાધનની અંદર કહ્યું કે તને પ્રભુ પ્રભુની લય લાગી નથી, આત્મદર્શનની ઝૂરણા જાગી નથી. જગતમાં કરવા જેવું હોય તો આ એક જ કામ છે એવી પ્રકારનું, જ્યાં સુધી મનની અંદર એક લક્ષ્યપણું આવ્યું નથી. જેમ અર્જુનને એક પક્ષીની આંખ જ દેખાતી હતી, બીજું કંઈ દેખાતું નહોતું. આવું એક લક્ષ્યપણું કે મારે જ્યાં ત્યાંથી પણ આ આત્માને પ્રાપ્ત કરવો છે, એ બીજે ક્યાંય નથી, છે તો મારામાં જ, પણ મારી દ્રષ્ટિમાં હજુ આવતો નથી, એની અનુભૂતિ હજુ મને થતી નથી, એની પ્રતીતિ, ખાતરીપૂર્વકની પ્રતીતિ હજુ મને પ્રગટ થતી નથી. એના કારણે એના અનંત ગુણોનો એક અંશ પણ હું અનુભવી શકતો નથી. શાંતિ છે, સમાધિ છે, આનંદ છે, આ મને હજી અનુભવમાં આવતા નથી. અને એ અનુભવમાં નથી આવતા, એક આવા અલૌકિક ગુણો, લોકોત્તર શક્તિ અનુભવમાં નથી આવતી, એટલે લૌકિક શક્તિ જે છૂછા જેવી છે એના પનારે હું પડ્યો છું. જ્ઞાનીઓ કહે છે આવી લય લાગે પોતાને, તો આત્માનું મહત્વ સમજે. એ સદગુરુ વિના કોણ સમજાવશે આ સ્વરૂપ? ચૈતન્યની આ તાકાત છે, પ્રભુતાનું સ્વરૂપ આવું છે. એ જીનને ઓળખાવીને નિજને ઓળખાવે એવું સ્વરૂપ આ સદગુરુ વિના કોણ ઓળખાવશે? કારણ કે જેણે એ જાણ્યું છે એ જ બતાવી શકશે. જે સ્વયં જાણતો નથી, આવા સત્યની જેને સ્વયં પ્રતીતિ નથી, એ બીજાને શું પ્રતીત કરાવી શકવાનો હતો? માટે એનો મહિમા કોણ બતાવી શકે કે આનો મહિમા જે વેદી રહ્યો છે તે બતાવી શકે? આત્માનો મહિમા સત્પુરુષ સદગુરુ વેદી રહ્યા છે, નિષ્દિન જેને આત્માનો ઉપયોગ છે. આત્માના ઉપયોગથી જ જે જીવે છે, આવો પુરુષ એનો મહિમા જાણે છે એટલે એ વેદી બતાવે છે, આપણને જણાવી શકશે. અને દીઠા નહીં નિજ દોષ, અને પોતાના દોષ તરફ દ્રષ્ટિ ન ગઈ તો કયા ઉપાયથી તરી શકાશે? તરીએ કોણ ઉપાય? લ્યો, એટલા સાધનોની ક્યાં ખામી હતી? સદગુરુ અહીંયા પ્રશ્ન મૂકે છે સાધકને કે બતાવ એક ઉપાય તો તું બતાવ. આપણને તો એમ થાય કે તરવાના ઉપાય અનેક છે. આ સત સાધન તરફ દ્રષ્ટિ કરાવનાર ગુરુ કે છે કે આ ત્રણ વાત નહીં હોય તો બતાવતો ખરો કે કયો ઉપાય કારગત નીવડશે, કયો ઉપાય પરિણામકારી થશે, કયો ઉપાય લાભદાયી બનશે. આ વાત મૂકીને આગળ કહે છે, અધમાધમ અધિકો પતે સકળ જગત માહું એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું. અંતિમ ગાથાઓની વાત મૂકીશ. એક તો કયો ઉપાય આપણને તારી શકશે? આ ગાથામાં પ્રશ્ન કે છે કે સાધન શું કરશે, તો કે તું સાધન શું કરશે, ક્યાં સુધી? ભૂમિકા બતાવે છે. અધમા ધમ અધિકો પતિત સકળ જગતમાં હું એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું. તને એક નિશ્ચય થવો જોઈએ કે જગતમાં હું અધમા અધમ છું, અધિકો પતિત સકળ જગતમાં. આખા જગતની અંદર જો કોઈ આવો નિકૃષ્ટમાં નિકૃષ્ટ હોય તો હું છું. કઈ અપેક્ષાએ, કઈ અપેક્ષાએ વાત કરી છે? કોઈ જ્ઞાનીએ આ આત્મનિંદાની વાત કરી હશે તો એ આત્મનિંદાની વાતની અપેક્ષા શું છે? અધમા ધમ અધિકો પતિત, હું પતિત થયો છું. અધમ એટલે દોષ કરું છું, હું તો દોષ અનંતનું. દોષ કરવા તે અધમપણાનું લક્ષણ છે. દોષ કરતા જ જવા, અનંત દોષો છે બસ કરતા જ જવા. આ દોષ કરવા એ અધમપણાનું લક્ષણ છે, એ કાંઈ ઉત્કૃષ્ટતાનું લક્ષણ નથી દોષ કરવા. અને આ દોષ કરીને એનું અભિમાન કરવું, દોષ કરીને એનું અભિમાન કરવું એ અધમાધમ, એ અધમની પણ અધમતા. એક તો દોષ ન કરવા, પણ દોષ કરીને પાછું એનું અભિમાન કરવું, આને કહેવાય છે અધમાધમ. આ અધમાધમ, હું તો દોષ કરું છું પ્રભુ અને પાછું દોષનું પણ અભિમાન કરું છું. આ બધો સંસાર છે એ પરિણામ દોષનું કે ગુણનું? જેટલા કર્મ આ જીવને લાગેલા છે એ કર્મ એ દોષનું પરિણામ કે ગુણનું પરિણામ? ખૂબ વિચારવાનું, એક એક વસ્તુ સમજવાની, આખું વિતરાગ માર્ગના તત્વને સમજવું છે. એ દોષનું પરિણામ છે ને? તો મને જે પ્રકારનું આ શરીર મળ્યું, નામ મળ્યું, ગોત્ર મળ્યું, આયુ મળ્યું, આ દોષના કારણ છે કે ગુણના કારણ છે? દોષના કારણ છે. હવે આ દોષનું કારણ છે મને. જ્ઞાની કે છે કે એમાં અધમાધમ, એક તો દોષ કરીએ છીએ અને પાછું એનું અભિમાન કરે. હવે શરીરનું અભિમાન, નામનું અભિમાન, રૂપનું અભિમાન, ધનનું અભિમાન, પદનું અભિમાન, પ્રતિષ્ઠાનું અભિમાન, વિદ્યાનું અભિમાન, બળનું અભિમાન, આઠ પ્રકારના મદ જ્ઞાનીઓએ કહ્યા. અને જ્યાં સુધી એક પણ મદ વિદ્યમાન હોય ત્યાં સુધી સંકેત થાય નહીં. જેમ સાત કર્મની મોહનીય પ્રકૃતિમાંથી એક પણ પ્રકૃતિ વિદ્યમાન હોય તો સંકેત થાય નહીં, એમ જ્ઞાનીઓએ કહ્યું છે સંકેતીને એક પણ પ્રકારનો મદ હોય નહીં. ઉપદેશ છાયા, સંકેતીને એક પણ પ્રકારનો મદ હોય નહીં. મદ, મદના આઠ પ્રકાર આપણા જૈન દર્શનમાં કયા છે? કુળ મદ, જાતિ મદ, વિદ્યા મદ, રૂપ મદ, ધન મદ, પદ મદ, પ્રતિષ્ઠા મદ. આ બધા મદ શું છે? દોષ અને દોષ ઉપરનું અભિમાન. મદ છે, એક તો દોષ કર્યો છે અને એનું એને પાછો અભિમાન છે. અમારું કુળ કેવું, મારું રૂપ કેવું, મારો પૈસો કેવો, મારું પદ કેવું, મારી વિદ્યા કેવી, બોલો. આ બધા મદના આઠે આઠ પ્રકાર દોષ ઉપરના કરવામાં આવેલા અભિમાનનું સ્વરૂપ છે. આને અધમાધમ કહેવાય. એટલે જીવનો એક પણ મદ હોય જ્યાં સુધી, ત્યાં સુધી એ આ શ્રેણીમાં આવે, અધમાધમની શ્રેણીમાં. કે એક તો દોષ છે, એને શેનું અભિમાન છે? તો કે કોઈ ને કોઈ આઠ પ્રકારમાંથી એકનું, બેનું, ચારનું હોય, એમાં એક તો, એક તો એને દોષ છે, જે છે એ દોષનું કારણ છે, અને પાછું એનું એને અભિમાન છે. આને અધમાધમ કહેવાય. આપણને લક્ષમાં આવે છે? પૂર્ણ આત્મા છું ભાઈ, નિશ્ચયની અપેક્ષાએ તો પૂર્ણ આત્મા છું, પણ તને જો આવી સમજણનો મદ હોય, નિશ્ચય નહીં નો, તો તું તો અધમાધમ થયો. કારણ કે તને વિદ્યામદ આવી ગયો, વિદ્યામદ આવી ગયો. અમે કોણ? અનેક પ્રકારે આવો મદ, બળનો, વિદ્યાનો, રૂપનો, તપનો, ધનનો, કેટલા ઉદાહરણો શાસ્ત્રમાં છે કે આ બધા જીવો આ એક કોઈને કોઈ એક પ્રકારના મદ અથવા અભિમાનના કારણે કેવળ જ્ઞાનને પામતા અટકાવે. એને નડતર રૂપ હોય એ આ એક જ હોય કે આ મદ નીકળી જાય. કથા ગમે તેની લેવી હોય લઈ લઈએ આપણે, પણ વાત એક જ આવીને ઊભી રહેશે કે એને મદ જ્યાં સુધી છે ત્યાં સુધી જ્ઞાન પ્રાપ્તિ. વિદ્યાનો મદ એ ઇન્દ્રભૂતિ જેવા ગૌતમને હોય, બળનો મદ બાહુબળીને હોય, તપનો મદ હોય ગમે તે હોય. એક માત્ર જેને કે અંશની અંદર દોષ કેટલો અંશ, બાકી બધી સજ્જતા એની પૂરેપૂરી છે, પણ એક અંશની અંદર ગર્વ અથવા અભિમાન જેને કહીએ, મદનું કોઈ ને કોઈ પ્રકારનું સ્વરૂપ, પછી જાતિનો હોય તોય ભલે, કુળનો હોય તોય ભલે, વિદ્યાનો હોય તોય ભલે, ધનનો હોય તોય ભલે, તપનો હોય તોય ભલે, એક મદ પરમ એવું પદને પામવામાં બાધકરૂપ બનીને રહે છે. જ્ઞાનીએ અહીંયા એને કહ્યું છે અધમાધમ, કે ભાઈ જે છે, જેના ઉપર તું મદાર બાંધીને બેઠો છું, મદ ઉપરથી મદાર, જેના ઉપર તું મદાર રાખીને બેઠો છું, હુલાય છે, ફૂલાય છે અને માથું ઊંચું રાખીને ફરે છે, એ તારા મદના મૂળમાં તો દોષ છે. શેનો તું અભિમાન કરે છે? તારા ચૈતન્ય ધારાનું કરે છે, તારા સ્વભાવનું કરે છે, તારા જ્ઞાનનું કરે છે, તારા દર્શનનું કરે છે? તો કે ના. શેનું કરે છે? કા દેહનું કરે છે, કા રૂપનું કરે છે, કા ધનનું કરે છે, કા કુળનું કરે છે, કા પદનું કરે છે, કા તપનું કરે છે? તો આ બધા કેવા થયા? દોષને કારણે થયા છે. આ તો કર્મનું ફળ છે ભાઈ, આ તો કર્મનું ફળ છે. નામ, ગોત્ર, આયુષ્ય, વેદનીય, એની અંદરનું કોઈ પણ એક પ્રકારનું કર્મ છે એ તે પુણ્ય સ્થિતિમાં બાંધ્યું છે, એટલે એ તને અનુકૂળ થઈને આવ્યું છે. પણ છે તો કર્મ કે બીજું કઈ? હવે એનો અભિમાન કર્યો, બધી જ અનુકૂળતા મળી, સાતા વેદનીય છે, બીજું શું થયું? સાતા વેદનીય થયું. ભાઈ એનું અભિમાન કર્યું. જ્ઞાની કે છે કે એક તો દોષ છે, નથી દોષ ઓળખતો, દીઠા નહીં નિજ દોષ હતો, પોતાના દોષને ઓળખતો નથી, અને બીજું શું કરે છે? દોષનું માથેથી અભિમાન કર્યું, છોકું ચડાવ્યું વળે, તો દોષનું છોકું ચડાવી દીધું. શબ્દને બરોબર સમજીએ પછી ભાવ આવે, અને એ આવે તો આપણને લાગે કે ના ના, આ ગાથાની અંદર કોઈ એવી સાધકને ભગવાને કોઈ એવી સ્થિતિમાં નથી મૂક્યો, એના એની પ્રભુતાને તો કાયમ રાખી છે, પણ એની પ્રભુતાને પ્રાપ્ત કરવા માટે આમ એક અંદર આડું એક અંતર છે, પડદો છે, એને હટાવવા માટે પ્રભુએ ત્યાં એના ઉપર આમ છેલ્લો ઘા મારે છે. આમ છેલ્લી 19મી ગાથા છે. બધા દોષ કહેતા કહેતા લઘુતા દીનતા ત્યાં સુધી તો આપણને ગમતું હતું 20 દોરા ગાવા, પણ જ્યાં અધમાધમ અધિકો પરથી તો આવે ને તો હર હરી ગયો. આવું તે કઈ હોય ને આવા પછી પ્રશ્ન આવે, સત્સંગમાં આવે, આવે સાધકને આવે, પ્રશ્નો આવે, અને પ્રશ્નો આવે એ જિજ્ઞાસા સભર પ્રશ્નો જરૂર વિચારવા. પછી એમ થાય કે ઓહો ભગવાને તો બસ કેમ આમ આપણે જીકવા જ મીંડા છે આપણા ઉપર, નથી સર્વ તુજ રૂપ, આ બધું જ મજા આવે એમ. કાળ દોષ કડીથી થયો ભગવાન શું કરું હવે, આવું બધું ગમે. પણ કે અધમા અધમ અધિકો પતિ સકળ જગતમાં હું, એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું? ત્યાં તો હાફડો ફાફડો થઈ ગયો, અને પછી તરત થઈ ગયું કે આ બધું આમ છે એમ તેમ છે, આમ ન હાલે, આવું આવું પ્રકારનું આ ક્યાંથી જીવની અંદર? આવું તો સેલ્ફ કન્ડેમનેશનનો ભાવ આવી જાય, આની અંદર આમ આવી જાય, પછી મોર્ડન સાયન્સ અને મોર્ડન સાયકોલોજીની એપ્લાય કરવા આવે કે આમાં તો માણસનું સ્વાભિમાન ન રહે, આમાં તો આમ ન થાય. ઘણું ઘણું સાંભળ્યું છે ને, ઘણી સાથે આવી ચર્ચા વિચારણા થઈ છે. ભાઈ ખબર નથી, તને અધમાધમ એટલા માટે કહ્યો છે કે દોષ કરીને પછી એના ઉપર અભિમાન કરીશ. આપણે કહીને કે મારીને હતરાણો થાશ, એક તો માર માર્યો, એક તો ભૂલ કરી, એક અપરાધ કર્યો, એક ગામની અંદર આ બધી અવ્યવસ્થા ઉભી કરીને પાછો ડાયો થાશ, એમ બિલકુલ નહીં ચાલે. એમ જ્ઞાની કહે છે, એક તો અજ્ઞાન જનિત ભૂલ કરસ અને પાછી પણ ડાયો થશે અને અભિમાન કરસ, એમ ભૂલ કર ત્યાં સુધી વાત અલગ છે કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ, પૂર્વે થયેલી છે. અધમ છે એ પૂર્વે થયેલું છે, આ જન્મની અંદરની વાત નથી. પણ અધમાધમ પણ ક્યાંથી આવ્યું? પૂર્વનું કે આજનું? આજનું. પૂર્વના દોષના ઉદયના કારણે પ્રાપ્ત થયેલી 8 પ્રકારના મદની સ્થિતિમાં એક મદ ઉપર અભિમાન આ ક્ષણે અત્યારે કરે છે. હવે આને શું કહેવું? આ અધમાધમ, અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં હોય, એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે સુઈ. પ્રભુ આજે મને ખબર પડી, મારે દુનિયાની અરે કઈ સંબંધ નથી, આખી દુનિયામાં દુનિયા તો જાણતી હોય ને ન જાણતી હોય જી, પણ હું તો જાણું છું અને છતાંય મારા દોષ ઉપર અભિમાન કરું છું, તો મારા જેવો નીચ કોણ? જાણતો ન હોય એની વાત હજી જરા એક પગલું આગળ છે, પણ હું તો પ્રભુ આ તને ઓળખું, તારા શરણે આવું, અને પછી આવી પ્રકારના મદ કરું, આ અધમાધ આ નિશ્ચય આવી જાય કે પ્રભુ મારી આ એકેય વાત ઉપર, આ બધા એકેય જે કઈ મારા જે મેં પ્લસ પોઈન્ટ ગણ્યા હતા સંસારના, એ એકેય પ્લસ પોઈન્ટ મને આત્મદર્શન કરવામાં સહાયરૂપ થઈ પડે એમ નથી. એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે. જેવું અભિમાન ટળી ગયું, સાધનો બધાય કારગત થવા માંડ્યા. આપણે વિચાર્યું છે 522ની અંદર 2-3 વાર રેફરન્સ આપ્યા છે કે જ્યાં જ્યાં આ જીવ જન્મ્યો, જ્યાં જ્યાં તેણે દેહ ધારણ કર્યા, ત્યાં ત્યાં તે તે પ્રકારના દેહ અને દેહને સંબંધિત સંયોગોના એણે અભિમાન કર્યા. દેહ છૂટી ગયો પણ તે અભિમાન જ્ઞાન વિચારે કરીને ગાળ્યું નહીં. એટલે દેહ છૂટી ગયો અને અભિમાન ભેગું લેવો. કેટલું અભિમાન ભેગું થયું છે આપણી પાસે? અનંત કાળનું. અને કેવા પ્રકારનું? જાત જાતનું, જે કયું માગો એનું અભિમાન આપણી પાસે વિદ્યમાન છે. કારણ કે કોઈ ગતિ એવી નથી, કોઈ જન્મ એવો નથી, કોઈ યોનિ એવી નથી કે જ્યાં આ જીવ જન્મ્યો ન હોય. અને બધી જગ્યાએ એને દેહ ધારણ કર્યા છે ત્યારે દેહ અને દેહ સંબંધિત અભિમાન ચાલુ રાખીને દેહ છોડ્યો છે. એ દેહ છોડતી વખતે તે સંબંધિત જે કાંઈ અભિમાન પ્રાપ્ત થયું હતું તેને જ્ઞાન વિચારે કરીને વોસી રાવીને એને દેહ છોડ્યો નથી. લોક આખાની અધિકરણની ક્રિયાનો તે હેતુ છે. કૃપાળદેવ 522 ના પત્રમાં કહ્યું છે. જબરજસ્ત શાસ્ત્રોનો આ નિચોડ છો. આ અધિકરણ, આ રાવી, આ બધું સમજવું એ તો બધા શાસ્ત્રના શાસ્ત્ર વાંચે, એમાંથી એનો ન્યાય કાઢે, તે માન સમજાય. અહીંયા એક જ વસ્તુ કીધી કે દેહ અને દેહ સંબંધિત અભિમાન એ જ્ઞાન વિચારે કરીને ગાળ્યા વિના એને દેહ છોડ્યો અને અભિમાન રહી ગયો. આવું અભિમાન ભેગું થયું છે અને એ ભેગું થયેલું અભિમાન પૂર્વના બધા જ જે કંઈ દોષ છે એ બધા દોષનું સંકલિત રૂપની અંદર જે ભાવ આવ્યો છે એ ભાવ એટલો બધો દ્રઢ છે એને કહે છે અધમાધમ અધિકો પતિત. પ્રભુ મારા જેવો આવો અધિક પતિત જગતમાં કોણ મળશે કે દુનિયા આખીના અનંત કાળનું અનંત ભવનું અભિમાન ભેગું લઈને ફરું છું. અનંત કાળનું અનંત ભવનું અભિમાન ભેગું લઈને ફરું છું. સકળ જગતમાં હું આખા જગતની એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું. પહેલા વહેલા તો એ કે પ્રભુ હું અનંત દોષનું ભાજન છું, દોષ કરવા ન જોઈએ, દોષ છોડવા જોઈએ. કારણ કે સેવાને પ્રતિકૂળ જે તે બંધન નથી ત્યાગ. આ બંધન જે પ્રતિકૂળ છે એનો હજી મેં ત્યાગ કર્યો નથી. કારણ કે દેહેન્દ્રિય માને નહીં કરે બાહ્ય પર રાગ, હજી સુધી આ દોષની પરંપરા ચાલુ જ. તે સમયે આવું ભાન થાય કે પ્રભુ દોષ ચાલુ રહે એ એક સ્થિતિ, અને દોષ ચાલુ રહે અને દોષ ઉપર અભિમાન વધતું જાય આ બીજી સ્થિતિ. સાધનાનું બળ ઓછું હોય, પરમાર્થના સંયોગો ઓછા પ્રાપ્ત થયા હોય તો દોષ ચાલુ રહે એ સમજી શકાય, પણ દોષનું અભિમાન કેમ ચાલુ રહે? સમજાય છે સ્થિતિ? બે અધમાધમ સમજવું છે. દોષ ચાલુ રહે બને કદાચ, તથા ભવિત્યવતા ન થઈ જવી જીવની, સાધનાનો પરિપાક ન થયો, એવા સમર્થ સદગુરુનો યોગ ન મળ્યો અને દોષનું પ્રમાણ ક્યાંક ચાલુ રહે બની શકે. પણ જ્ઞાની કે છે કે દોષનું અભિમાન ચાલુ રાખવાનું કોઈ કારણ ખરું? કોઈ નથી. માટે આ પેલો નિશ્ચય શું કરવો પડે? દોષનું અભિમાન નહીં, બસ. બાકી બધું ભલે ભરે, પણ મારે તો દોષથી જ નિવૃત્ત થવું છે. લક્ષ્ય તો એક જ છે કે દોષથી નિવૃત્ત થવું છે. પણ દોષનું અભિમાન તો ચાલી જ ન શકે, કારણ કે ત્યાં સુધી દોષથી નિવૃત્ત થવા માટેના સાધનો મેં લીધા છે, એ સાધનોને લઈને હું સાધના કરું છું. પણ ત્યાં સુધી કે છે એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું? સાધન શું કરશે? સાધન ઉત્કૃષ્ટ પેડા છે, પણ આ નિશ્ચય થયો નથી કે મારે દોષનું અભિમાન કરવું ઘટે નહીં. આ આખા દોષ છે એ દોષને રહેવા માટેનો આધાર છે એ દેહ અને દેહાધ્યાસ છે. વિચારજો, ખૂબ વિચારજો. આત્મામાં દોષ ન રહી શકે, દેહાધ્યાસમાં જ દોષ ટકે. કેમ કે હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા, એ હું કયો? દેહભાવી જીવ એ હું છે, એ અનંત દોષનું ભાજન છે, એમાં ટકે. માટે એકવાર મારે દોષથી નિવૃત્ત થવા માટે સાધનો કરવા છે તો એ દોષનું અભિમાન જે ટકે છે એ દેહાધ્યાસને કારણે ટકે છે. આખા ધર્મનો મર્મ અહીંયા કૃપાળુદેવ બહુ સહજતાથી મૂકે છે. આત્મસિદ્ધિમાં એને સિદ્ધાંતનું સ્વરૂપ કહે છે. આત્મસિદ્ધિમાં કહે છે છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ. તું કર્મનો કરતા નથી એટલે પછી દોષનો કરતા જ નથી. હવે તું દોષ જ ન કરતો છે, હું અભિમાન કરીશ. કુર્જો મૂલ કુતો શાખા, ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી. વાત પૂરી થઈ ગઈ. તારો દેહાધ્યાસ ગયો એટલે કર્મ ગયા, કર્મ ગયા એનું કરતાપણું એટલે ભોગતાપણું ગયું. વાત પૂરી થઈ ગઈ. પ્રભુ કરતાપણું અને ભોગતાપણું કર્મનું એ જ સંસારનું સ્વરૂપ છે. પછી તો મોક્ષ પદ ઉભું જ છે આત્માનું. બહુ મહત્વની, બહુ સરસ વાત, પણ સરળતાથી કીધી છે, બહુ સરળતાથી કીધી છે. કૃપાળુ દેવે આ વાતને એવી સુગમતાથી કીધી છે, એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે. મારી પાસે સાધન છે, તરવાના સાધન છે, પણ સાધન શું કરશે, કેવી રીતે કાર્યકારી થશે, કેવી રીતે પરિણામ આપશે, જ્યાં સુધી જીવને આ નિશ્ચય નથી આવ્યો. શેનો નિશ્ચય? અધમાધમ અધિકો પતિત. એટલે દોષ તો હું કરું છું, દોષનું પાત્ર છું, અનંત દોષનું ભાજન છું, ઉપરાંત એ દોષનું મને અભિમાન વર્તે છે. તો સર્વપ્રથમ તો એટલું કરવું કે દોષના અભિમાનમાંથી નિવૃત્ત થવું. આ પહેલી ભૂમિકા છે. મદ રહિત અવસ્થા આવે એવા જીવની અંદર સમ્યકત્વ પ્રગટી શકે એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે. શું પહેલામાં કોણ ઉપાય કીધો? અહીંયા કે છે કદાચ સાધન હોય ઉપાયના, તો એ સાધન શું કરશે? આ અધમાધમ અધિકો પતિત, આમાં કોઈ પોતાના પ્રત્યેની કંઈ એનું પોતાને પોતાનું સ્વાભિમાન ન રહીએ, પોતાના અસ્તિત્વનું ગૌરવ ન રહીએ, આત્માનું ચેતનાનું ગૌરવ અને ગરિમા ન રહીએ એવી વાત નથી. આ દેહલક્ષી વાત છે કે દેહને અભિમાન જે છે એ વસ્તુ આ અધમાધમ સાથે લગેલા છે, આત્મા સાથે નથી લાગ્યા. પડી પડી તુજે પદ પંકજે, ફરી ફરી માગું એ સદગુરુ સંત સ્વરૂપ તું એ દ્રઢતા કરી દે. આ બધી જ કથની કહી, 19 દોહરાની અંદર બધી જ કથની કીધી, અને 20 દોહરાની અંદર આખું ભક્તિ માર્ગનું રહસ્ય મૂકી દીધું. આત્મદર્શન થવા માટે મારે એક જ વાત છે, મને કોઈ આવા સદગુરુ પ્રત્યેનો ભાવ થવો જોઈએ. એ સદગુરુ પ્રત્યેનો કેવો ભાવ, કેવી ભક્તિ, કેવી ધારણા, બહુ સરસ કે છે. પડી પડી તું જ પદ પંકજે, હે પ્રભુ, પ્રારંભ થયો છે એની સાથે જોડવાનો. હે પ્રભુ, હે પ્રભુ શું કહું. એને કહે છે કે પડી પડી તું જ પદ પંકજે, ફરી ફરી માગું એ જ. શું કહું? તો આ જ કહું છું, બીજું કઈ નથી કેવું. હવે પેલી લીટીની જે વાત છે, હે પ્રભુ, હે પ્રભુ શું કહું, શું કહું, તો આ જ કહું છું. આ છેલ્લી લીટીમાં હવે કહું છું તને, મારામાં આ નથી, આ નથી, આ નથી, આ નથી, બધું કહી દીધું. બધું કહી દીધું નથી, પણ અમારે શું જોઈએ છે? તું મને એક વસ્તુ આપ. એટલે નથી અનંત છે, પણ આપ એક જ. ખ્યાલ આવે છે? દોષ કેટલા? અનંત. તો પોતાની આખી વર્ણ કથા કીધી એમાં પ્રભુ તું કેતો આ બધું કેસ ને જ્ઞાનીઓ કહી ગયા, આવું કઈ મારામાં નથી, આવું કઈ નથી, આ બધું નથી અને બધા દોષ છે. પણ હવે તારી પાસે તો માગણી એક જ કરવી છે, મારે કે બીજું હું સામે અનંત માગવા નથી આવ્યો. પડી પડી તું જ પદ પંકજે, ફરી ફરી માગું એ જ. પાછું વારંવાર માગવાનું કે તો મારી પાસે કઈ બીજું, ત્રીજી વાર માગવાનું કે એટલે ત્રીજું, ચોથી વાર માગવાનું કે એટલે ચોથું, કે બોલ કેટલા વગર, તો કે તને 3 વરદાન આપીશ. તો ભગવાન 3 શું થાય? 10 વરદાનનું કયો તો કઈ હજી મારી પ્રાયોરિટી ઘણી છે. આ જીવ તો એવો નાલાયક છે કે ભગવાનને 10 એનું ભેગું ન થાય. એ કે ભગવાન જરા સમય આપો, 15 દીરો મને વિચારવાનો, અને તમે મને જરાક મારા વરદાન પૂરા કરો, એમાં 1-2 કઈ પાર આવે એમ નથી. કારણ કે ઈચ્છાઓ અનંત છે, આકાશ જેવી તૃષ્ણાઓ અનંત છે, એટલે પ્રભુ કદાચ પ્રસન્ન થાય અને બે પાંચ વરદાન માગવાનું કહે તો આને એમ કે તારી ભક્તિ કર્યા પછી પાંચ જ તું વાત કરો મારી પાસે, પાંચ વરદાનમાં કઈ મારું દર ફીટે એમ નથી. અહીંયા તો કે છે પડી પડી તું જે પદ પંકજે, ફરી ફરી માગું એ જ. મેં એક માગ્યું હોય અને તું વારંવાર કે ના બીજું માગ તો એ જ માગીશ, ત્રીજું માગ એ જ માગીશ, ફરી ફરી તું કહીશ તો હું તો આ જ માગીશ, મારે હું કઈ બીજું માગવાનો. જુઓ આ સાધકની માત્ર મોક્ષ અભિલાષ જેને છે એને મોક્ષનું સાધન માગવું છે. અભિલાષા મોક્ષની છે તો એવું કયું સાધન છે જે મોક્ષ પ્રત્યક્ષ અપાવી દે? સદગુરુ સંત સ્વરૂપ તું જ એ દ્રઢતા કરી દે છે. મારા જીવનમાં ખોટા અભિમાન છે, હવે એક ભાવ દ્રઢ કરી દે તું કે સદગુરુનું સ્વરૂપ સંતોનું સ્વરૂપ એ પ્રભુ તારું સ્વરૂપ છે, તારામાં ને પરમાત્મામાં હું ભેદ બુદ્ધિ, સદગુરુમાં અને પરમાત્મામાં ભેદ ન રાખું, સંતોમાં અને સત્પુરુષમાં હું કોઈ ભેદ ન રાખું. બસ આવી દ્રઢતા મારા જીવનમાં આપ એટલે મારું બધું કામ. ભલે હું અધમાધમ રહ્યો, ભલે અનંત દોષનું રહ્યો, પણ આનું રહસ્ય હું જાણું છું. રહસ્ય મને ખબર છે કે આવો કોઈ સાચો પુરુષ પ્રાપ્ત થયે મુક્તિનો માર્ગ ઉપલબ્ધ થાય. કોઈ આવો સાચો પુરુષ, એ પુરુષ પ્રત્યેની દ્રઢતા, એ પુરુષ પ્રત્યેનું અર્પણ, એ પુરુષ પ્રત્યેની ભક્તિ જ્યારે જીવનમાં જાગે ત્યારે સત્ની ભક્તિ જાગે છે, પુરુષ તો અદ્રશ્ય થઈ જાય છે. કેમ કે એ સ્વયં પોતાના દેહમાં નથી તો પછી એ પુરુષ ક્યાંથી, આપણે એનું ભક્તિ ક્યાંથી કરી શકીએ? એટલે ત્યાં સ્વરૂપની જ ભક્તિ છે. કૃપાળુ દેવ ક્યાં હતા, કેવા હતા, અત્યારે ક્યાં હશે? અરે ભાઈ, આ પુરુષ જ્યારે આવ્યો ત્યારે આત્મારૂપે આવ્યો, જીવ્યો સજાત્મા રૂપે જીવ્યો, અને ગયો પરમાત્મા થઈને ગયો. બોલ હવે તારે કૃપાળુ દેવનું કયું સ્વરૂપ પકડવું છે? જન્મજાત અજ્ઞાન પણ તો આ દેહથી છે જ નહીં, અમે તો આત્મા થઈને આવ્યા, સહજાત્મા થઈને રહ્યા. કર્મના આવા આકરા ઉદય વચ્ચે સહજ આત્મ સ્વરૂપ હતું એનું, ક્યાંય આયાસ કરવો પડે એમ નતો, અનવકાશ આત્મધ્યાન, અમે ક્યાંય એમાં જોડાતા નથી. આત્મા બ્રહ્મ સમાધિમાં છે. આત્મા તરીકે આવ્યા, પ્રગટ થયા, આવિર્ભાવ થયો, સહજાત્મ તરીકે જીવ્યા, પરમાત્મા થઈને ચાલ્યા ગયા. હવે ક્યાં હશે ને શું હશે ને કેવા, કઈ વાત નથી, ઓળખાય જ તને. એમ સત્પુરુષની શ્રદ્ધા થાય તો આ સત્પુરુષ એ પરમાત્માનું જ સ્વરૂપ છે. આવો કોઈ સદગુરુ મળે, આત્મજ્ઞાની સદગુરુ હોવો જોઈએ, દશાવાન પુરુષ હોવો જોઈએ, નિર્ગ્રંથમય પુરુષ હોવો જોઈએ. નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. વેશ પરિવર્તન હોય અને ગાંઠો ઘણી બધી હોય, નિર્ગ્રંથતા ન હોય, વાત પૂરી થઈ ગઈ. વેશ વૈરાગીનો છે તેથી શું, નિર્ગ્રંથતા ક્યાં છે? ખૂબ સમજવું પડે. જૈન દર્શનની અંદર જો બધી વસ્તુ એના તત્વથી ન સમજીએ તો આમાં પણ મુશ્કેલી થાય કે સદગુરુ સંત સ્વરૂપ શું. પછી ગમે તેવા હોય એ પોતાને એમ કે બસ જો કીધું છે ને કૃપાળુ દેવે, તું અમને પ્રભુ સમાન ગણ, ન ચાલે, ન ચાલે. મિથ્યા શ્રદ્ધા, મિથ્યા ઓળખાણ ન ચાલે. અહીંયા તો એ સદગુરુ કહેતા એના લક્ષણ કીધા છે, આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ સ્રોત સદગુરુ લક્ષણ યોગ. આમાં એકય ઓછો હોય તો ન ચાલે. વાત સ્પષ્ટ છે, જે જે વાત કરી છે તેનું ઓળખાણ આપ્યું છે, તેના લક્ષણ આપ્યા છે, અને લક્ષણથી જ ઓળખવાના છે. માત્ર કોઈ એમ કે હું સદગુરુ છું ન ચાલે. આવા સદગુરુ કોઈ દી કલ્યાણનું કારણ બની શકે નહીં. કૃપાળુ દેવે કહ્યું છે કે પામે તેનો સંગ જે તે બુડે ભૂમાય. ખોટાને પકડી લીધું તો રખડી મર્યા છે, તો એના કરતા આપણે રખડીએ છીએ અને હજી કોક તારણહાર મળશે એ સ્થિતિમાં રહેવું સારું. ડૂબી મરવા કરતા રખડવું સારું. ખ્યાલ આવે છે કે હજી એમ થશે કે રખડીએ છીએ કઈ વાંધો નહીં, પણ ડૂબી મરવા કરતા તો રખડવું સારું કે કોક હજી તારણહાર મળશે. એટલે તારણહારની શોધ કરતા કરતા રખડવું એ માનીએ છીએ, પણ ભ્રાંતિને લઈને ડૂબી મરવું એ સ્થિતિ જોઈતી નથી. એટલે કૃપાળુ દેવે સદગુરુના લક્ષણ કીધા કે આ જીવને આટલો મોટો મહિમા કીધો છે અને પાછો ક્યાંય ભેરવાઈ ન જાય, ક્યાંય ભટકાઈ ન પડે કોઈની સાથે. આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ સ્મૃત સદગુરુ લક્ષણ એવું. અને ન સમજાતું હોય 837મો પત્ર વાંચવો, વારંવાર વાંચવો, ફરી ફરીને વાંચવો કે સદગુરુના લક્ષણ શું, કઈ ભૂમિકાએ, પરમ સદગુરુ કોણ અને પરમ સદગુરુની સાધના કરનારો સદગુરુ કોણ. બહુ સરસ રીતે 837ના પત્રની અંદર સ્પષ્ટ વાત મૂકી છે, કોઈ જગ્યાએ અસ્પષ્ટતા નથી. સદગુરુ સંત સ્વરૂપનું છે. આવા સદગુરુ આવા સંત, હે પ્રભુ તારું જ સ્વરૂપ છે, આવી દ્રઢતા મને કરાવજે, આવી જ દ્રઢતા મને કરાવજે. એટલે મને એના પ્રત્યેનો કોઈ બીજો ભાવ આવે નહીં. 254 ની અંદર આ જ વાત પરમ કૃપાળુ દેવે કહ્યું છે કે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે. 254 સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે. પણ સત્પુરુષ તે જ નિસ્દિન જેને આત્માનો ઉપયોગ છે. સાંભળવામાં નથી, શાસ્ત્રમાં નથી, છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે. અંતરંગ સ્પૃહા નથી એવું જેની ગુપ્ત આચરણા છે. એક તો અંતરંગ સ્પૃહા નથી અને એ આચરણાને ગુપ્ત કીધી. વિચારવાનો એક શબ્દ નિરર્થક નથી. અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે, બાકી તો કઈ કહ્યું જાય તેમ નથી. કેટલા કેટલા જગ્યાએ આવા પુરુષ એની વાત કૃપાળુ દેવે આપણને એટલા એટલા શબ્દોમાં સ્પષ્ટતાથી કહી છે કે આપણને ઘણીવાર એમ થાય કે આ પુરુષ કેટલો ઉપકાર આપણા ઉપર. નિરાબાધપણે જેની મનોવૃત્તિ વહ્યા કરે છે, સંકલ્પ વિકલ્પની મંદતા જેને થઈ છે, પંચ વિષયથી વિરક્ત બુદ્ધિના અંકુરો જેને ફૂટ્યા છે, ક્લેશના કારણ જેણે નિર્મૂળ કર્યા છે, અને એકાંત દ્રષ્ટિયુક્ત એકાંત દ્રષ્ટિને જે સેવ્યા કરે છે, જેની માત્ર એક શુદ્ધ વૃત્તિ જ છે, તે પ્રતાપી પુરુષ જયવાન વર્તો. અને પછી લખે આપણે તેવા થવાનો પ્રયત્ન કરવો જોઈએ. તે જીન વર્ધમાન આદિ સત્પુરુષો કેવા મહાન મનોજયી હતા. આ સત્પુરુષ વર્ધમાન 13મા ગુણસ્થાનક ઉપર રહેલો સદગુરુ છે, પરમગુરુ. એનો ઉપાસક 6ઠા ગુણસ્થાનકે મુખ્યપણે ઉપદેશક ભૂમિકામાં રહ્યો, પંચ મહાવ્રતનો ધારક. ક્યાંય બાંધછોડ નથી મૂકી. તે જીન વર્ધમાન આદિ સત્પુરુષો કેવા મહાન મનોજયી હતા. સૌથી પ્રથમ એનો કયો ગુણ કીધો? મનોજયી. તેને મૌન રહેવું અમૌન રહેવું બંને સુલભ હતું. તેને સર્વ અનુકૂળ પ્રતિકૂળ દિવસ સરખા હતા. તેને સર્વ અનુકૂળ પ્રતિકૂળ દિવસ સરખા હતા. એ જ્યારે રાય સિદ્ધાર્થના મહેલમાં હતા, ત્રિશલા માતાની ગોદમાં હતા, કે એ અનાર્ય દેશની અંદર જ્યારે એના ઉપર ઉપસર્ગ થતા હતા, એ બધાય દિવસ એને સરખા હતા. તેને લાભ હાનિ સરખી હતી. તેનો ક્રમ માત્ર આત્મ સમતાર્થે હતો. કેવું આશ્ચર્યકારક કે એક કલ્પનાનો જય, એક કલ્પે થવો દુર્લભ, તેવી તેમણે અનંત કલ્પનાઓ કલ્પના અનંતમાં ભાગે સમાવી દીધી. એક કલ્પના આપણી જાતી નથી. આપણા મનમાં જો એક કલ્પના ઘૂસી ગઈ હોય તો એનો જય કરવામાં કલ્પ થાય, અને કલ્પ એટલે કેટલો કાળ? અનંત કાળ. સાગરોપમ ને એના ઉપરના કલ્પનો ખોવશે, પલ્યોપમ, સાગરોપમ વગેરે. તો કે છે કે એક કલ્પનાનો જય એક કલ્પે થવો પણ દુર્લભ. આપણી તો એક કલ્પના ભ્રાંતિજન્ય છે, એટલે ટળતી નથી. કીધું ને, કોઈનો વિચાર બદલવો, અભિપ્રાય બદલવો આકરો છે, અભિપ્રાય બદલવો આકરો છે. તો કે જે તેવી અનંત કલ્પનાઓ, અનંત કલ્પનાઓ એને જેની હતી એ બધી એને કલ્પના અનંતમાં ભાગે સમાવી દીધી. સદગુરુ જાણવા છે ને, સદપુરુષ ઓળખવા છે. એટલે કે છે, સદગુરુ સંત સ્વરૂપ તું જ એ દ્રઢતા. બસ પ્રભુ, હવે મેં 19 દોહરાની અંદર તો મારી કથની કીધી, પણ એક દોહરાની અંદર 20મો દોહરો વારંવાર, કઈ જ્યારે 19 બોલવાનો સમય ન હોય ત્યારે આ એક દોહરો તો જ્યારે જ્યારે જઈએ, જ્યારે કોઈ સત્પુરુષ, જ્યારે કોઈ આવા ભગવત સ્વરૂપ પુરુષની પ્રતિમા, ચિત્રપટ એનો દર્શને જવાનું થાય, ત્યારે એક દોહરો તો વારંવાર કહેવો. પડી પડી તુજ પદ પંકજે, ફરી ફરી માગું એ જ, સદગુરુ સંત સ્વરૂપ તું જ એ દ્રઢતા કરી દેજ. પ્રભુ બસ મને દેવાનું હોય તારે તો આટલું જ માગું છું, આટલું દે. હું જાણું છું મારા અનંત દોષની માંથી નિવારણનું કારણ એક આ સદપુરુષ. મારા દોષ તો અનંત છે, ગણાવા ગણી શકાય એવું નથી, આનો પાર પામી શકાય, પણ આ બધાનો ઉકેલ હું જાણું છું એક છે, અને એ ઉપાય એક જ છે કે મને કોઈ આવા સદપુરુષનો, સદગુરુનો આવો કોઈ જોગ થાય, અને એ મળે ત્યારે તારામાં ને એનામાં હું ભેદ ન કરું, તારામાં ને એનામાં હું ભેદ ન કરું. સયોગી પરમાત્મા અને અયોગી પરમાત્મામાં જૈન દર્શનમાં ભેદ નથી. આખું તત્વ સમજીએ, તત્વની દાર્શનિક માન્યતાઓમાં. અરિહંતને જે જાણતો નથી એ સિદ્ધને ઓળખી શકે નહીં કોઈ કાળે, અને સિદ્ધનું સ્વરૂપ અરિહંત સિવાય કોઈ ઓળખાવી શકે નહીં. આ જે બહુ રહસ્ય છે, બહુ મોટું રહસ્ય છે, અને એટલા જ માટે તેને અરિહંત સિદ્ધ પદને પ્રાપ્ત કરે છે. જગતની અંદર દાર્શનિક માન્યતાની અંદર કોઈ પ્રભુ જેવા નથી થતા, એના સેવક થાય છે, પણ જૈન દર્શન કહે છે કે જેવા એવો આત્મા, જેવો શુદ્ધ, એવી જ શુદ્ધ ચેતના પ્રત્યેક જીવની થાય. સર્વ જીવ છે સિદ્ધ સમ, સર્વ જીવ છે સિદ્ધ સમ. અદ્ભુત આ વાત છે, અને એટલા માટે થઈને આ અરિહંત પદ, આ સયોગી કેવડી પદ, આ પૂર્ણ વિતરાગી, એ જો આવો કોઈ પુરુષ મળે, એવા પુરુષનો, એટલે અહીંયા નય નિક્ષેપને અર્થે છે, સ્થાપના છે, દ્રવ્ય છે, આ બધા જુદા જુદા નિક્ષેપા છે, એ નિક્ષેપાથી પણ એ શુદ્ધ ચેતનાના અહીંયા પ્રભુને ભજવાનું જૈન દર્શને જુદા જુદા કહ્યા છે. જેમ કૃપાળુદેવે કહ્યું, અહો સત્પુરુષના મુદ્રા, વચનામૃત, આ બધા એની નિક્ષેપા છે. આ બધા નિક્ષેપામાં બસ